સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મકથા દીટિકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે ગાથા 17 અને 18 એનો સ્વાધ્યાય સમયસારમાંથી કર્યો છે. હવે એ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના જે પ્રવચનો થયા એમાં પ્રવચન રત્નાકર ભાગ બીજામાં જે વચનામૃત આપ્યા છે એનો આપણે અભ્યાસ લઈએ. મૂળ ગાથા 17-18માં વાત એ હતી કે રાજાનું ઉદાહરણ લઈ અને એમ કહેવામાં આવ્યું કે જે ધનનો ઈચ્છુક છે એ ધનની પ્રાપ્તિ માટે પહેલા એ રાજા વિશે જાણકારી પ્રાપ્ત કરે છે, એને જાણે છે, પછી એની શ્રદ્ધા કરે છે અને પછી રાજા અવશ્ય આવ્યો જ છે ત્યાર પછીથી એ રાજાની સેવામાં જોડાય છે, એનું સેવન કરે છે, એની આજ્ઞામાં રહે છે, એને પ્રસન્ન કરે છે અને એમ કરતાં એને ધનની પ્રાપ્તિ થાય છે. આ ઉદાહરણ લેવામાં આવ્યું અને એના ઉપરથી એમ કહેવામાં આવ્યું કે તેવી રીતે જે મોક્ષનો ઈચ્છુક છે, મોક્ષાર્થી છે, એ પહેલા આત્માને જાણે છે અને પછી એનું શ્રદ્ધાન કરે છે અને આ જ આત્મા છે કે જેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી રહિત થવાશે અને પછી એ એવું આચરણ કરે છે એમાં એ લીનતા કરે છે અને એમ એ જે પોતાનું સાધ્ય છે સિદ્ધ અવસ્થા, એવી સિદ્ધ અવસ્થાને એ પ્રાપ્ત કરે છે. આ વાત આપણે જોઈ ગયા. એમાં ભાવાર્થમાં જે વાત આપી એનું સહેજ પુનરાવર્તન કરી અને પછી આપણે પ્રવચન રત્નાકર પર જઈએ. ભાવાર્થમાં એમ કહ્યું કે સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. કારણ કે પહેલા તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું, આ જે જણાઈ રહ્યો છે તે હું છું, ત્યારબાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય. એટલે જાણ્યા વિના એ શ્રદ્ધાન કોનું કરે? એટલે એ જાણી અને પછી શ્રદ્ધાન કરે છે અને પછી સમસ્ત અન્ય ભાવોથી એને જુદા કરીને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે અને એ પ્રમાણે સિદ્ધિ છે. બીજી કોઈ રીતે એ સિદ્ધિ થઈ શકતી નથી. એટલે જાણ્યા વગર શ્રદ્ધાન થાય નહીં, શ્રદ્ધાન કર્યા વગર એ આચરણ થાય નહીં અને સિદ્ધિ થાય નહીં. આ વાત કરવામાં આવી. હવે આપણે પ્રવચન રત્નાકર ભાગ બીજો એમાંથી ગુરુદેવે આ બે ગાથા ઉપર જે પ્રવચનો આપ્યા એમાં જે કહેવામાં આવ્યું છે એને આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ બીજો પાનું 27, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 39. એમાં છેલ્લો પેરેગ્રાફ, અહીં અમૃતચંદ્રાચાર્ય મહારાજ દાખલો આપીને કહે છે કે પ્રથમ તો આત્માને જાણવો. જાણવો એટલે સ્વસંવેદન જ્ઞાનથી એને જાણવો. જો પહેલા જ ગુરુદેવે સ્પષ્ટતા કરી દીધી કે જાણવો એટલે સ્વસંવેદન જ્ઞાનથી એને જાણવો. સ્વનું જ્ઞાન અને એ પણ કેવું? સંવેદન સહિત, એટલે અનુભવ સહિત. જેમાં પોતાને પોતાનું સંવેદન થાય, એ વેદનમાં આવે, પોતાનું સ્વરૂપ વેદનમાં આવે, અનુભવમાં આવે, એ અમૃત રસ સુખનો અનુભવ એને થાય, એવા સ્વસંવેદન જ્ઞાનથી એને જાણવો, શાસ્ત્રથી જાણવો, ધારણાથી જાણવો કે ગુરુએ જણાવ્યો તેથી જાણવો એમ નહીં. આ તો બધું એ પહેલા કરી ચૂક્યો હોય, શરૂઆત કરે ને ત્યારે પહેલા એણે એ શાસ્ત્ર દ્વારા અભ્યાસ કરીને, સ્વાધ્યાય કરીને અને ગુરુ પાસે ઉપદેશ દ્વારા એમ તો બધું એણે જાણી લીધું હોય. પણ હવે જે વાત કરી છે જાણવાની, એ તો ગુરુદેવ એમ કહે છે કે જાણવો એટલે સ્વસંવેદન જ્ઞાનથી એને જાણવો. શાસ્ત્રથી જાણવો, ધારણાથી જાણવો કે ગુરુએ જણાવ્યો એમ નહીં, એટલા માત્રથી નહીં ચાલે, પણ સ્વસંવેદનથી જાણવો. આગળ કહે છે કે પણ શુદ્ધ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને પર્યાયમાં જ્ઞેય બનાવતા જે જ્ઞાન થાય, કોને જ્ઞેય બનાવવાનો? શુદ્ધ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, પોતાનો આત્મા, એને જ્ઞેય બનાવવાનો. એ જ્ઞેય થાય અને એનું જ્ઞાન કરનાર પોતે, જ્ઞેય પણ પોતે છે અને જ્ઞાન કરનાર પણ એના જ્ઞાનની પર્યાય છે, એટલે એને જ જ્ઞેય બનાવવો. બહાર બીજા બધા પદાર્થોને જ્ઞેય બનાવે છે, એને જ્ઞેય નહીં બનાવવા. કોઈ પદાર્થ બીજા જ્ઞેય બનાવવા જેવા છે જ નહીં. જગતમાં જે જે જ્ઞેયો દેખાઈ રહ્યા છે ને, એમાં કઈ રસ લેવા જેવું છે નહીં, રૂચિ કરવા જેવું છે નહીં. એને જ્ઞેય બનાવી અને એમાં ને એમાં જે અટક્યો છે ને, એ તો આનંદ ભવ કરી રહ્યો છે. પણ ત્યાંથી એ જે પાછો ફર્યો છે અને પોતાના આત્માને જ્ઞેય બનાવે છે અને એનું જે જ્ઞાન કરે છે ને, એ જ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. એટલે ગુરુદેવે પણ એમ કહ્યું કે શુદ્ધ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને પર્યાયમાં, પોતાની પર્યાયમાં, પોતાના જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવતા જે જ્ઞાન થાય, એ સ્વસંવેદન જ્ઞાનથી આત્માને જાણવો, ત્યારે આત્માને જાણ્યો એમ કહેવાય. માત્ર એના વિશે માહિતી ભેગી કરી એટલે આત્માને જાણ્યો એમ કહેવાય નહીં. જ્ઞાતા દ્રવ્યનું પર્યાયમાં જ્ઞાન થાય, ત્યાં દ્રવ્ય પર્યાયમાં આવે નહીં. દ્રવ્ય છે એ પર્યાયમાં નથી આવતું, પણ એનું જ્ઞાન થાય છે. જ્ઞાતા દ્રવ્યનું પર્યાયમાં જ્ઞાન થાય, ત્યાં દ્રવ્ય પર્યાયમાં આવે નહીં, પણ પર્યાયમાં જ્ઞાતા દ્રવ્યનું પૂરું જ્ઞાન થાય. આ આત્મા, આત્મદ્રવ્યનું પૂરેપૂરું જ્ઞાન થાય. એથી આત્મા પર્યાયમાં આવી જતો નથી, પર્યાય ક્ષણિક છે. પર્યાય તો પછી વિલીન થઈ જવાની છે, એ તો નાશવંત છે. એટલે જો પર્યાયમાં જો આત્મા આવી જાય તો એ પણ ક્ષણિક થઈ જાય, એટલે એવું નથી. પર્યાયમાં એનું જ્ઞાન થાય. આત્માને જાણવો એનો અર્થ એમ છે કે એક સમયની જ્ઞાન પર્યાયમાં આ જ્ઞેય પૂર્ણ અખંડ ધ્રુવ શુદ્ધ પ્રભુ જેવો છે તેવો પરિપૂર્ણ જણાય, ત્યારે આત્માને જાણ્યો એમ કહેવાય. આત્માને જાણ્યો ક્યારે કહેવાય? કે એને એના જ્ઞાનની પર્યાયમાં અખંડ ધ્રુવ જે બદલાતો નથી અને જેમાં કોઈ ભેદ નથી, ખંડ ખંડ પણ છે જ નહીં, તેવો પ્રભુ જેવો છે તેવો પરિપૂર્ણ જણાય, જે જ્ઞાન સ્વરૂપ છે તે, નાયક છે તે, એ પરિપૂર્ણ જણાય, ત્યારે આત્માને જાણ્યો એમ કહેવાય. એટલે સ્વસંવેદન જ્ઞાનથી એને જાણવો, એ વાત અહીંયા કરવામાં આવી. હવે આગળ પાના નંબર 40 ઉપર આપણે લઈએ. એટલે કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 40 અને પ્રવચન રત્નાકર ભાગ બીજો એમ પુસ્તકમાં પાના નંબર 28 ઉપર એમાં ત્રીજો પેરેગ્રાફ અહીંયા કહે છે કે જ્ઞાયક ભાવ એકરૂપ ચૈતન્ય વસ્તુ છે. આવો જે જ્ઞાયક ભાવ આત્મા, જ્ઞાયક ભાવ એટલે એ ભગવાન આત્મા જ છે, એ ચૈતન્ય વસ્તુ છે, એ એક રૂપે છે, એ પરમ પારિણામિક ભાવ કહો કે જ્ઞાયક ભાવ કહો કે ત્રિકાળ જ્ઞાયક કહો, એ જ ભગવાન આત્મા, એને પ્રથમ જાણવો એમ આચાર્ય કહે છે. અને પછી ગુરુએ કહ્યું કે આચાર્યએ થોડું લખ્યું, ઘણું કરીને જાણજો ભાઈ, છ ડાળામાં આવે છે કે લાખ બાત કી બાત યહ હૈ નિશ્ચય ઉર લાઓ તોરી સકલ જગદંદ ફંદ નિત આત્મ ધ્યાઓ. છ ડાળામાંથી વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે લાખ વાત કરી, અનંત વાત કરી, પણ વાત એ છે કે નિજ આત્માનું ધ્યાન કરો. આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. શું વાત છે? બધી વાતનો સાર એક જ છે. અનેક પ્રકારે સમજાવવામાં આવ્યા પછી મૂળ વાત એટલી જ કરવી છે કે નિજ આત્માનું ધ્યાન કરવું. એટલે પર્યાયમાં એને જાણો. કોની પર્યાયમાં? પોતાની જ્ઞાનની પર્યાયમાં પોતાના આત્માને જાણો. એમ કહીને એમ સિદ્ધ કર્યું કે રાગની મંદતાથી આત્માનું જ્ઞાન થાય એમ કોઈ કહેતા હોય તો એ વસ્તુ સ્થિતિ નથી. કોઈ એમ માનતા હોય કે રાગની મંદતા થતા આત્માનું જ્ઞાન થાય, શુભભાવ થતા આત્માનું જ્ઞાન થાય, કે કસાય મોડા પડતા આત્માનું જ્ઞાન થાય, તો કે એમ નથી. રાગની મંદતાથી આત્માનું જ્ઞાન થાય એમ કોઈ કહેતા હોય તો એ વસ્તુ સ્થિતિ નથી. ગુરુદેવ કહે છે કે હમણાં બહુ ચાલે છે કે પહેલા વ્યવહાર રૂપ દયા દાન ઇત્યાદિ રાગની મંદતા કરીએ. આ બધા દયાદાનના જે ભાવ છે ને, એ બધા ભાવ વ્રત તપ વગેરે બધા ભાવ જે છે, એ બધા ભાવ કેવા છે? એ રાગની મંદતાના ભાવ છે, શુભ ભાવ છે. એ પહેલા કરીએ, પહેલું ચારિત્ર કેટલું થાય પછી જ સંકિત થાય, એવી ઊંધી માન્યતા ચાલે છે ને. એટલે ગુરુદેવ કહે છે, અરે ભગવાન, ચારિત્ર સંકિત વિના કદી થતું નથી. પહેલા સંકિત હોય ને પછી ચારિત્ર હોય. આ બધા ચારિત્ર ચારિત્ર લઈને બેસી જાય છે ને, સમ્યક દર્શન વિના દીક્ષા પણ લઈ લે છે. એને માટે કહે છે કે એવી રાગની મંદતા તો જીવે અનંતવાર કરી, પણ એથી કંઈ એને આત્મજ્ઞાન થયું નહીં, સમ્યક દર્શન થયું નથી. અને પછી એ વખતે જે ચારિત્ર હોય એ પણ બાળ ચારિત્ર છે. એટલે સમ્યક દર્શન પછી જ સાચું ચારિત્ર થાય. ચારિત્ર સંકિત વિના કદી થતું નથી. વળી કોઈ એક જણે તો એમ કહ્યું કે સાતમું ગુણસ્થાન આવ્યા વિના નિશ્ચય સંકિત થાય નહીં. આ વાત પણ બરાબર નથી. આ વાત પણ બરાબર નથી. સાતમું ગુણસ્થાન આવ્યા વિના નિશ્ચય સંકિત થાય નહીં એમ ન હોય. ગુરુદેવ કહે છે કે ના, પણ એમ નથી ભાઈ. આ તો મોક્ષાર્થી, જેને મોક્ષ કરવો છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે, મુક્ત દશા પ્રાપ્ત કરવી છે, એને પહેલા જાણે. સ્વસંવેદન જ્ઞાનથી પ્રથમ આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું, એમ અહીં છે. એટલે ચોથા ગુણસ્થાને એને સંકિત હોય છે. સાતમું ગુણસ્થાન આવે એટલે નિશ્ચય સંકિત થાય એમ નથી. આત્માને સ્વસંવેદન રૂપે જાણે એટલે એને સંકિત થાય છે, એ વાત અહીંયા દર્શાવી છે. અને પહેલા માત્ર રાગની મંદતા કરીએ અને પછી ધીરે ધીરે આગળ એમાં એમાં આગ વધારશે, એ માન્યતા પણ ખોટી છે. પુરુષાર્થ તો પહેલેથી શુદ્ધનો જ હોય. રાગની મંદતા જે થાય એ તો એ પ્રમાણે થાય જ. જેને શુદ્ધનો પુરુષાર્થ ઉપડે, આત્માની દ્રષ્ટિ થઈ છે, એને રાગ મંદ થવાના ને થવાના, જેને શુદ્ધભાવ પણ આવશે જ. હવે આગળ પાના નંબર 41 ઉપર આપણે લઈએ. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 41 અને પુસ્તકમાં પાના નંબર 29. એમાં પહેલો પેરેગ્રાફ છે, એમાં કહે છે કે આ પૂર્ણ આનંદ, અતિન્દ્રિય આનંદ કંદ, સચ્ચિદાનંદ પરમ સ્વભાવરૂપ આત્મા છે. કેવો? જો કેટલા વિશેષણ. પૂર્ણ આનંદ, અતિન્દ્રિય આનંદ કંદ, એ આનંદનો કંદ છે. એમાંથી આનંદ 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 સિવાય બીજું કંઈ મળે નહીં એવો એ આનંદનો કંદ છે. અતિન્દ્રિય પણ ઇન્દ્રિયોની સહાય વિના, ઇન્દ્રિયોની મદદ વિના એ સહજ રીતે એવો આનંદ, અને એ પણ કેવો અવ્યાભાદ આનંદ, એવો જ એ ભગવાન આત્મા છે. જ્ઞાન અને આનંદ એટલે સચ્ચિદ આનંદ. સચ્ચિત આનંદ એ હોવા પણ છે, એવો પરમ સ્વભાવરૂપ આત્મા છે. તે જ હું છું એમ શ્રદ્ધા કરવી, જાણવાની વાત કરી, હવે શ્રદ્ધાની વાત કરે છે કે એવો આત્મા તે જ હું છું એમ શ્રદ્ધા કરવી. અને એની શ્રદ્ધામાં એમ આવ્યું, એટલે આત્માની શ્રદ્ધા કરતા એમ આવ્યું કે આ અંદર જે પ્રત્યક્ષ જણાયો એ જ આત્મા છે, અને તેનું આચરણ કરવાથી આત્માનું આચરણ એટલે શું કરવું? એટલે કે તેમાં એકાગ્ર થવાથી, આત્માનું આચરણ કરવાથી એટલે કે તેમાં એકાગ્ર થવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. આવી શ્રદ્ધા કરવી, જાણવો અને જાણ્યા પછીથી જે જણાયો છે તે જ હું છું એમ શ્રદ્ધા થવી અને પછી એનું આચરણ કરવું એટલે એનામાં એકાગ્રતા કરી અને એમાં ઠરવું, એવી શ્રદ્ધા સાથે ઠરવું કે એમ કરવાથી આ કર્મો છે એનાથી છૂટી શકાશે. શું કહ્યું? જુઓ, તેનું આચરણ કરવાથી એટલે જે જ્ઞાયક ભાવ, સ્વભાવ ભાવ જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ જણાયો અને જેની શ્રદ્ધા થઈ કે આ જ આત્મા છે, એમાં આચરણ કરીશ તો કર્મોથી છૂટાશે. બીજી કોઈ ક્રિયા તો છે નહીં. કર્મોથી છૂટવાની વાતો કરે છે, બધી ડાઈ ડાઈ વાતો તો કરે ને, આમ કર્મ નડે છે તેમ કર્મ નડે છે, એ કર્મ જાય એટલે બધું થાય અને એને માટે તેમ શુભ ભાવ કરે એટલે એને એમ છે કે બધું જતું રહેશે એટલે નિદ્રા થઈ જશે. અરે શુભ ભાવથી નવા બીજા બંધ પડશે, પુણ્યના બંધ પડશે. કર્મથી છૂટે કેવી રીતે? કર્મથી છૂટવા માટે, નિદ્રા માટે અને શું કરવું પડે? સંવર સાથે નિદ્રા થાય ત્યારે એ કર્મ જાય, એ વિના જાય નહીં. અને એમ ક્યારે થાય? કે સ્વરૂપમાં દ્રષ્ટિ કરી અને એમાં એ સ્થિરતા કરે ત્યારે એ સંવર એ નિદ્રા થાય. એટલે એમાં આચરણ કરે. આચરણ એટલે એક નાયક ભાવ, સ્વભાવ ભાવ, એ જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ જણાયો અને જેની શ્રદ્ધા થઈ છે એ જ આત્મા છે એમાં આચરણ કરે અને એમાં આચરણ કરીશ તો કર્મોથી છૂટીશ. એ જ એની રીત છે, એ જ ક્રિયા છે, બીજી કોઈ ક્રિયા નથી. બહારના ક્રિયાકાંડ, વ્રત અને તપ કરીશ તો કર્મોથી છૂટાશે એમ એની શ્રદ્ધામાં નથી આવતું. શું? આત્માની શ્રદ્ધા કરતા એવું કંઈ અંદરમાં નથી આવતું કે ભાઈ આ બહારના વ્રત તપ કરવાથી કર્મોથી છૂટાશે, એવી શ્રદ્ધા નથી થતી. એમાં તો એવી શ્રદ્ધા થાય છે કે હું પોતાના સ્વરૂપમાં સ્થિર થઈશ એટલે સંવરને નિદ્રા થશે અને કર્મોથી છૂટાશે એમ શ્રદ્ધામાં આવે છે. ઘણું ગંભીર ભર્યું છે ભાઈ. એક તો એ કે આત્માને સીધો જાણવો એટલે કે વ્યવહાર આવો હોય તો જણાય એ વાત કાઢી નાખી, બધા વ્યવહારને કાઢી નાખી, ગૌણ કરી નાખી. અને બીજું એ કે આ આત્મા છે એમ જાણ્યું, તેની જ એકની શ્રદ્ધા કરવી ને એ શ્રદ્ધામાં આવ્યું કે આત્મામાં ઠરીશ ત્યારે કર્મથી છૂટાશે. પણ આટલા ઉપવાસ કરવાથી કર્મ છૂટશે એમ નહીં, એ વાત અહીંયા આપણને 41 પેજ ઉપર કરી અને એમાં છેલ્લે આગળ પણ વાત કરી છે. એ આગળ લઈએ છેલ્લા પેરેગ્રાફમાં, કે અહીં કહે છે કે આત્મા એકલો જ્ઞેય થઈને અંદર જ્ઞાનમાં જણાયો ત્યારે તેને આ આત્મા છે એમ શ્રદ્ધા થઈ, ત્યારે એ શ્રદ્ધામાં એમ આવ્યું કે આ જ્ઞાયક ભાવ જે ભગવાન આત્મા તેનું અનુચરણ કરવાથી, એનો આશ્રય કરવાથી, એમાં ઠરવાથી કર્મ જરૂર છૂટશે. પણ પંચ મહાવ્રતના વિકલ્પ એ આત્માનું અનુચરણ નહીં હોવાથી તેનાથી કર્મ છૂટશે નહીં. પંચ મહાવ્રત જે છે એ વિકલ્પ અને એ ક્રિયા જે થાય છે એ વખતે એ શરીરની જે કંઈ ક્રિયા થાય છે તે તેના કારણે થવાની છે તો થાય છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને એ વખતે જે ભાવ છે તે શુભ ભાવ છે. પરંતુ પોતે પોતાના સ્વરૂપમાં જ્ઞાન દર્શન રૂપે ઠરે છે એ નિશ્ચય ચારિત્ર છે, એટલે એ આત્માનું અનુચરણ. અને પેલા પંચ મહાવ્રતના વિકલ્પ એ આત્માનું અનુચરણ નહીં અને એમ નહીં હોવાથી તેનાથી, એટલે એ પંચ મહાવ્રતના વિકલ્પથી કર્મથી છૂટાશે નહીં. અંદર એક જ્ઞાયક ભાવમાં એકાકાર થવું, એક રૂપ થવું, પોતે જ્ઞાયક છે, જ્ઞાન સ્વભાવી આત્મા છે એને પોતાની પર્યાયમાં સ્વસંવેદન સહિત જાણવો, એ જાણપણા વખતે એને અનુભૂતિ થાય છે અને એ પોતે એક રૂપ થઈ જાય છે, એમાં બે પણ રહેતું નથી. એવું એક આકાર રૂપ થવું, એવું એકાકાર થવું, એમાં રમવું, એમાં ચરવું, એમાં જામી જવું, એમાં લીન થવું, આનંદનું વેદન કરવું, એનાથી કર્મ છૂટશે, મલિન પરિણામ છૂટશે. કેમ કે ત્યાં રહ્યો છે એટલે બીજા કોઈ વિકલ્પ નથી, એટલે બીજા કોઈ વિભાવ નથી, એટલે પર તરફનું લક્ષ્ય નથી, આશ્રવ નથી, બંધ નથી. અને શુદ્ધ ભાવમાં રહ્યો છે એટલે સામે પેલા કર્મો કરી જાય છે, નિજરા થઈ રહી છે, શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે, એટલે જે પરિણામ થશે એ પૂર્ણ મુક્ત સ્વરૂપના પરિણામ થશે. હવે એના પછી આગળ પાના નંબર 30 ઉપર કોમ્પ્યુટરમાં પેજ નંબર 42 એમાં નીચે ત્રીજો પેરેગ્રાફ એમાં કહે છે કે આ પ્રમાણે મોક્ષાર્થી પુરુષે પ્રથમ આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે અને તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે, અને ત્યાર પછી તેનું જ અનુચરણ કરવું, અનુભવ વડે તેમાં લીન થવું. કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધ રૂપ સ્વરૂપ, સાધ્ય શું છે? કર્મ વિનાની અવસ્થા રૂપ શુદ્ધ સ્વરૂપ, એની પ્રાપ્તિ, એની પ્રાપ્તિ એ સિદ્ધિ છે. એ સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, એ પ્રાપ્તિ છે. જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ છે એટલે ઉપપત્તિ છે. બીજી રીતે અન્યથા અનુપપત્તિ છે. જે મોક્ષાર્થી થયો તેને મોક્ષ અવસ્થા સાધ્ય છે. એ રાગ વિનાની કર્મ વિનાની નિર્મળ અવસ્થા છે. એ નિર્મળ અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપની એ રીતે ઉપપત્તિ છે, એ રીતે પ્રાપ્તિ છે. અન્યથા અનુપપત્તિ છે. એટલે એની પ્રાપ્તિનો આ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. અને આ અનેકાંત છે. અનેકાંત કઈ રીતે કહું? કઈ કે આ રીતે એની પ્રાપ્તિ છે અને બીજી રીતે પ્રાપ્તિ નથી, એમ અનેકાંત છે. એમ નથી કે ભાઈ આનાથી પણ પ્રાપ્તિ છે, આત્માનું અનુચરણ કરવાથી પણ પ્રાપ્તિ છે અને વ્યવહારથી પણ પ્રાપ્તિ, એવો કોઈ અનેકાંત નથી. એવા ઊંધા અનેકાંત ન લેવા. એના પછી એના પાના ઉપર પાના નંબર 31 ઉપર કોમ્પ્યુટરમાં પેજ નંબર 43 એના ઉપર બીજો પેરેગ્રાફ એમાં ગુરુદેવે સરસ સ્પષ્ટતા કરી છે કે કેટલાક એમ કહે છે કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી પણ થાય. નિશ્ચય પણ મોક્ષ માર્ગ અને વ્યવહાર પણ મોક્ષ માર્ગ. જેમ નિશ્ચય આદરણીય તેમ વ્યવહાર પણ આદરણીય. પણ એમ નથી. એકલો ભગવાન આત્મા જાણવો, શ્રદ્ધવો અને એમાં ઠરવું એ એક જ મોક્ષ માર્ગ છે. તો પછી પાછા દલીલ કરતા હોય તો કહે છે કે વ્યવહાર કયો છે ને? વ્યવહાર શા માટે કયો? ગુરુદેવ કહે છે કે ભાઈ એ તો ઉપચારથી કથન કર્યું છે, પણ મોક્ષ માર્ગ બે નથી. ઘણાને તો એમ છે કે ભક્તિ માર્ગ એ પણ મોક્ષ માર્ગ છે. જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગ એવા મોક્ષ માર્ગ કહે છે લોકો. અબુધ લોકો અભ્યાસ વિના કંઈક શબ્દ આવડે એટલે બોલી નાખે. 5 વર્ષ અભ્યાસ કરે, ઓછામાં ઓછા 10-15 શાસ્ત્રોનો અભ્યાસ કરે તો ખ્યાલ આવે કે શું વાત છે. આ તો આમ નામ બોલી નાખે. ભક્તિ માર્ગ પણ છે હં, અને પાછા કે વ્યવહાર તો હોય, વ્યવહાર તો હોય, પણ ભાઈ આ વ્યવહાર શું એ ખબર પડતી ન હોય કે નિશ્ચય વિના વ્યવહાર નથી હોતો. આ સ્વભાવ કે વ્યવહાર નથી, ખરેખર તો વ્યવહાર શું છે એ સમજતા નથી. અહીંયા ગુરુદેવ એ વાત કરી છે કે ભાઈ બે રીતે મોક્ષ માર્ગ નથી. વ્યવહારના કથન કરવામાં આવ્યા છે, ઉપચારથી કથન કર્યું છે, પણ મોક્ષ માર્ગ બે નથી. માર્ગ એટલે કારણ, મોક્ષ માર્ગ એટલે મોક્ષનું કારણ. એ મોક્ષનું કારણ એક જ છે, બે કારણ નથી. મોક્ષના બે કારણ નથી, એક જ કારણ છે. મોક્ષ માર્ગ એક જ છે એટલે શું? કે કાર્ય જે સિદ્ધ દશા એનું કારણ, કાર્ય શું થવાનું છે એમાં. મોક્ષ માર્ગ એટલે અહીંયા ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે સિદ્ધની અવસ્થા પ્રાપ્ત કરવી એ કાર્ય, એ કાર્ય આપણે કરવાનું છે. એટલે એ મુક્તિની પ્રાપ્તિ કરવાની છે, એ કાર્ય છે. એવું કાર્ય થવા માટેનું કારણ શું? તો કે કાર્ય જે સિદ્ધ દશા છે એનું કારણ એક નિશ્ચય કારણ જ છે, એટલે બીજું કોઈ વ્યવહાર કારણ હોય નહીં. બીજું બધું બધું ભલે હો પણ તે જાણવા માટે છે, બાકી કારણ નથી. નિશ્ચય કારણ એક જ, અને એ તે કારણ કયું છે? તો કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી. ગુરુદેવ કહે છે કે આવી સીધી વાત છે પણ એને પક્ષના મોહને કારણે એને કંઈ સાચો રસ્તો મળતો નથી, એટલે હવે શું કરવું? એના પછી ના પાના ઉપર 32મા પાના ઉપર એટલે કોમ્પ્યુટરમાં પેજ નંબર 44 એમાં પહેલો પેરેગ્રાફ, એમાં ગુરુદેવ કહે છે કે આત્માને અનુભવના વેદનમાં આવતા રાગાદી જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું એટલે જ્ઞાન અને રાગ બંને એકમેકપણે લાગવાપણું હતું. શું હતું? આત્માને અનુભવના વેદનમાં આવતા, જ્યારે એ આત્માને અનુભવે છે એ વખતે એ પહેલા જે વાત હતી એની વાત સાથે કરે છે, કેમ કે અનુભવ જ્યારે અનુભવે છે ત્યારે તો માત્ર આત્માને જ અનુભવે છે, પણ એ પહેલા જે વાત આવે છે એની વાત કરતા ગુરુદેવ કે આત્માને અનુભવના વેદનમાં આવતા કે ત્યાં વેદન સુધીની દશા સુધી પહોંચે છે ત્યારે એ રાગ આદિ જે અનેક પર્યાયરૂપ ભેદભાવો, શુભ ભાવ હોય, શુભ વિકલ્પ હોય, દ્રવ્ય સુખનો અભ્યાસ કર્યો હોય તો એના સંબંધીનો કોઈ વિકલ્પ હોય, આત્મા સંબંધી કોઈ વિકલ્પ હોય, તો એ બધું જે છે એની વાત કરે છે કે એ પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું એટલે કે જ્ઞાન અને રાગ બંને એકમેકપણે લાગવાપણું હતું. બંને જ્ઞાન અને રાગ એકમેક રૂપ લાગતા હતા. તે જ્યારે સર્વ પ્રકારે ભેદ જ્ઞાનનું પ્રવીણપણું થવાથી અર્થાંત રાગથી ખસી અને સ્વભાવ તરફનો ઝુકાવ થવાથી, એને ભેદ જ્ઞાનમાં એ પ્રવીણ છે ને, હોશિયાર છે, ભેદ જ્ઞાન કરી શકે એવો છે, એટલે એવો ભેદ જ્ઞાન કરી શકનારો હોવાથી એટલે એવું ભેદ જ્ઞાનનું પ્રવીણપણું એને થયું છે. એટલે એ શું કરે છે કે રાગથી ખસી સ્વભાવ તરફનો ઝુકાવ થાય, એટલે આ અનુભૂતિ છે તે જ હું છું એમ એને સ્પષ્ટ થઈ જાય છે. જ્ઞાનમાં જે અનુભૂતિ સ્વરૂપ ત્રિકાળી જણાયો તે જ હું છું એવું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે પેલો રાગ છે એ જુદો પડી જાય છે, રાગથી એ ભિન્ન પડીને આ અનુભવ સ્વરૂપ ભગવાન આત્મા તે હું છું એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, એવા આત્મજ્ઞાન થાય ને એવા આત્મજ્ઞાનથી પછી શું પ્રાપ્ત થાય? તો કે આ આત્મજ્ઞાન થયું એનાથી આ આત્મા શુદ્ધ અખંડ અભેદ એક ચૈતન્ય રૂપ જેવો જ્ઞાનમાં જણાયો તેવો જ છે એવી એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું શ્રદ્ધાન થાય છે, એવા શ્રદ્ધાનનો ઉદય થાય, એવી શ્રદ્ધા થાય. ભેદ જ્ઞાનની પ્રવીણતાથી અર્થાંત રાગથી ભિન્ન પડી ભગવાન જ્ઞાન સ્વરૂપ આત્માના અનુભવથી ભેદ જ્ઞાન કરવામાં એ પ્રવીણ છે, અને એવી પ્રવીણતાથી એ રાગથી પોતાના સ્વરૂપને જુદું પાડે છે, રાગને જુદો પાડે છે, અને એમ જે આત્માનો અનુભવ થાય છે આ અનુભૂતિ તે જ હું છું એવો આત્માનો અનુભવ થાય છે, અને એમ થતાં જે શ્રદ્ધા થાય છે એ શ્રદ્ધા કે કેવી છે? એ પ્રતીતિરૂપ છે, આત્માની અનુભવ સહિતની શ્રદ્ધા છે, અને એવી શ્રદ્ધાનો ઉદય થાય છે એ સમ્યક દર્શન છે. એટલે ભગવાન જ્ઞાન સ્વરૂપ આત્માના અનુભવથી આત્મા અખંડ એક જ્ઞાયક રૂપ જેવો જાણ્યો તેવી જ તેની પ્રતીતિ કરી. પણ જાણ્યા વિના એ છે એ માન્યું કોણે? જો એવી પ્રતીતિ કરી નથી ને એમ જાણ્યો નથી તો પછી એને શું માન્યું, શું જાણ્યું? સમ્યક દર્શનનું લક્ષણ પ્રતીતિ છે, સમ્યક દર્શનનું લક્ષણ પ્રતીતિ છે. પછી પંચાધ્યાયની વાત કરી છે આપણે, એ વાત આગળ નથી લેતા. આપણે આગળ 44મા પાના ઉપર એક આપણે ત્રીજો પેરેગ્રાફ પણ લઈએ. એમાં જે પાના ઉપર અહીંયા છે કે આવું આત્મજ્ઞાન થતાં, જે શ્રદ્ધાના ની વાતથી આત્મજ્ઞાન થયું ને શ્રદ્ધાન થઈ, એના વિશે ગુરુદેવે જે કહ્યું છે એ પણ લઈએ. કે છે કે આવું આત્મજ્ઞાન થતાં શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી, સમસ્ત બધા જ અન્ય ભાવો, અન્ય ભાવ એટલે પોતાના સ્વરૂપ સિવાયના બીજા ભાવ, તે અન્ય ભાવ, એમાં શું આવે? તો ગુરુદેવ કહે છે કે ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી, એટલે કે દયા, દાન, ભક્તિ આદિના સુખ ભાવો, એ બધા અન્ય ભાવો, જે અન્ય ભાવ છે તેની જુદાઈ થવાથી, એ જુદા એને દેખાય છે, જણાય છે, અનુભવમાં આવે છે કે આ બધા ભાવ જે છે એ મારાથી જુદા છે, મારો ભાવ એક શુદ્ધ ત્રિકાળ નાયક ભાવ છે, એનાથી આ દયા, દાન, ભક્તિ, પૂજા, વિનય આદિના ભાવ છે એ બધા ભાવો જુદા છે, એ અન્ય છે, ભલે શુભ ભાવ છે પણ એને પ્રત્યક્ષ જુદા અનુભવમાં આવે છે, એવા પ્રત્યક્ષ એને જુદા અનુભવમાં આવે છે. કેમ કે શ્રદ્ધાન, આત્મજ્ઞાન સહિતનું શ્રદ્ધાન થયું એટલે પછી અન્ય ભાવો જે છે એને જુદા જણાય છે, અને તેની જુદાઈ થવાથી એને કોઈ શંકા રહેતી નથી, એટલે નિશંક ઠરવાને, સમર્થ થવાને લીધે એ શંકા રહિત થાય છે, એટલે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે, એટલે પછી આત્માના આચરણમાં જ એ પોતાનો ઉદ્યમ કરે છે, આત્માના આચરણમાં જ એ બધો જ પુરુષાર્થ કરે છે, ત્યાં જ પછી લીનતા કરે છે. કેમ કે રાગના વિકલ્પથી જુદો છું એવું ભેદ જ્ઞાન થવાથી સ્વરૂપમાં નિસંગ ઠરવાને લીધે કોઈ શંકા રહી નહીં, આત્માનું ચારિત્ર, આત્માનું અનુષ્ઠાન, આત્મામાં રમણતા પ્રગટ થાય છે અને તે આત્માને સાધે છે. એટલે વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડીને સ્વરૂપમાં નિસંગ ઠરતા એ આચરણ આત્માની સિદ્ધિને સાધે છે. એટલે આત્માની સિદ્ધિને સાધે છે એટલે પૂર્ણ દશા ને એ સિદ્ધ કરે ત્યાં સુધી એ જ રીતે પુરુષાર્થ કરે છે, આત્માનું જ આચરણ કરે છે. છેવટ સુધીનો પુરુષાર્થ તો આ જ રહે છે, આત્માનું આચરણ, એ જ પુરુષાર્થ રહે છે, બીજો કોઈ વધારાનો પુરુષાર્થ કંઈ હોતો જ નથી. આત્મામાં લીનતા સ્થિરતા કરવા રૂપ જ પુરુષાર્થ હોય છે, અને એમ કરતા એ અશુદ્ધિ ચાલી જાય છે અને પૂર્ણ શુદ્ધિ પ્રગટ થાય છે, એવી એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં મુક્તિને એ લહે છે, મુક્તિને એ પ્રાપ્ત કરે છે, એમ સિદ્ધિ સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, એ રીતે એની પ્રાપ્તિ છે. સાધ્ય જે મોક્ષ દશા, તેની સિદ્ધિ પ્રાપ્તિ એ રીતે થાય છે, બીજી રીતે નહીં. અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને સ્વનું આચરણ હોતું નથી, મિથ્યાદ્રષ્ટિ છે એને સ્વરૂપ લક્ષ નથી, એની દ્રષ્ટિ નથી, એટલે પછી એમાં આચરણ તો ક્યાંથી હોય? સમ્યક દર્શન વિના સમ્યક ચારિત્ર ક્યાંથી હોય? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપે જ્યારે એ સ્થિરતા કરે તો એ સમ્યક ચારિત્ર થાય. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે જ નહીં તો પછી સ્થિરતા ક્યાં રહી? આત્મામાં સ્થિરતાનો પ્રસંગ જ એને આવતો નથી, એટલે પછી એને સાધ્યની સિદ્ધિ થતી નથી. હવે એના પછીના પાના, એટલે કે પાના નંબર 33, કોમ્પ્યુટરમાં પેજ નંબર 45, એના ઉપર પહેલા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જ્યારે આવો અનિભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં, જુઓ શું કહે છે કે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બધાને સદાકાળ, બધાને અને બધા કાળે પોતે જ એને અનુભવે છે, છતાં પણ અનુભવમાં એ આવે છે, છતાં પણ, એટલે આ બાળ ગોપાળ સૌને, એટલે નાના મોટા દરેક જીવોને, બધાને એ સદાકાળ નિરંતર એ અનુભૂતિ સ્વરૂપ નાયક સ્વરૂપની જ આત્મા જ આવે છે. એ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એ ત્રિકાળીનું વિશેષણ છે. નાયક ભાવને અહીં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કહ્યો છે. એ અબાલ ગોપાલ સૌને જાણન ક્રિયા દ્વારા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ જણાઈ રહ્યો છે. જાણન ક્રિયા દ્વારા સૌને એ જણાય છે, એવો છે, જાણનાર જણાય એવો છે, પણ કોને જણાય? દ્રષ્ટિ કરે તો જણાય કે પ્રમાદમાં પડ્યો રહ્યો તો જણાય? એને તો પ્રમાદમાં પડ્યા રહેવું છે, એને તો જગતમાં જ્ઞેયો સાથે રૂચિ કરી, રાગ કરી અને મિથ્યાત્વમાં રહેવું છે, એને ક્યાં સમ્યક તો પ્રાપ્ત કરવું છે. જે પરજ્ઞેયો છે એની રૂચિમાં રહ્યો છે એટલે એની દ્રષ્ટિ જ જતી નથી કે એ પરજ્ઞેયોનું જ્ઞાન કરનારો પોતે જાણનાર જે છે એ એને અનુભવમાં આવે છે, છતાંય એને એ જાણતો નથી. અજ્ઞાનને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાનો જ્ઞાનમય આત્મા જ ઉર્ધ્વપણે જણાઈ રહ્યો છે. જાણપણુંની જ આત્માનું છે, છતાં એ છે તે હું છું, એ જાણનારો હું છું, આજે જ્ઞાન કરનારો હું છું એવું એમ એ અજ્ઞાનીને થતું નથી. જાણપણું એને આત્માનું છે, છતાં પણ એ હું છું એમ એ અજ્ઞાનીને થતું નથી. અજ્ઞાની પરની રૂચિની આડે પરમાં રૂચિ કરીને રહ્યો છે, એટલે પરની રૂચિની આડે જ્ઞાનમાં પોતાનો જ્ઞાયક ભાવ જણાતો હોવા છતાં એને ભૂલી ગયો છે, એટલે એનો તીરો ભાવ કરે છે. પોતાનો જ્ઞાયક ભાવ એને જણાઈ રહ્યો છે પણ એ એના તરફ દ્રષ્ટિ નહીં કરતા, લક્ષ્ય નહીં કરતા, એ પરની રૂચિમાં રહ્યો છે, એટલે એવા પોતાના જ્ઞાયક ભાવને એ ઢાંકી દે છે, એનો તીરો ભાવ કરે છે, એના તરફ લક્ષ નથી આપતો. એમાં વાંક કોનો, એનો કે બીજા કોઈનો? કર્મનો વાંક કે એનો વાંક? કર્મ 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 કરે પણ એને કોણ ના પાડે છે? વર્તમાનમાં પોતાના જ્ઞાયક ભાવને જાણવાની કોઈ ના પાડતું નથી, કોઈ કર્મ એને અટકાવતું નથી. પુરુષાર્થ કરવો નથી, પ્રમાદમાં રહેવું છે, પરના લક્ષ્ય રહે છે, ત્યાં તો બહુ ડાઈ ડાઈ વાતો કરે છે, પરનું લક્ષ્ય કરતા તો બહુ મોટી મોટી વાતો કરે છે. હમણાં BMW નવું મોડેલ આવ્યું હોય તો બધું જ્ઞાન એને થઈ જાય, બધી વાત કરવા માંડે, એના નવા નવા ફીચર બધા બોલવા માંડે, પણ પેલા જ્ઞાયક ભાવ તો કાંઈ એમને નથી ખબર પડતી. એમાં એને ના ખબર પડે, એમાં એને ના ખબર પડે. અને BMW વાત આવીને એમાં નવા ફીચર શું છે, લેક્સસમાં નવા ફીચર કયા એડ કર્યા, તો એમાં હોશિયાર, એમાં પાવર દો, એનું જ્ઞાન બરાબર. અરે ભલા માણસ, એ જ્ઞાન કરનારો તું છો, એને તો જરા જો એકવાર, તો જરા પાછો વળ, એ જ્ઞાન કોણ કરે છે અને તને જ્ઞાન કઈ રીતે થાય છે? કોઈક દિવસ તો વિચાર કર, ક્યારેક તો વિચાર કર. આટલા આટલા વર્ષ ગયા, આટલું ભણ્યો, MS થયો, માસ્ટર થયો, ને એ જાણનારને જાણતો નથી, મૂંડ છો, એના તરફ જ તારે દ્રષ્ટિ નથી કરવી. આનાથી મોટો પ્રમાદ શું હોઈ શકે? મહાપ્રમાદી છો તું પ્રભુ, તારે એના તરફ દ્રષ્ટિ કરવી નથી, એને લક્ષ્યમાં લેવો નથી. પોતાના નિજ સ્વરૂપને જાણનારને, દરેક સમયે સમયે જે જાણવાનું કાર્ય કરી રહ્યો છે, એવા જ્ઞાયક ભાવને જાણવો નથી, એને એના તરફ લક્ષ્ય કરવું નથી, એને તારે ઢાંકી દેવો છે, એને સુરડાવી દેવો છે, એને ક્યાંક નાખી આવવો છે, એનું લક્ષ્ય નથી કરવું. અને પરજ્ઞેયોમાં BMW ને જ્ઞેય કરીને એનું જ્ઞાન કરવું છે અને એમાં રાચી રહેવું છે. શું કરવું પ્રભુ? આ દશા વર્તમાનમાં વર્તી રહી છે, આ દરેક સમયે આ ઉલસીને આવે એવો જણાઈ રહ્યો છે. હું કહેતા એ આત્મા જ ખ્યાલમાં આવે છે અને પ્રભુ એના તરફ કેમ જતો નથી? ગુરુદેવ વારંવાર કહે છે, 45 વર્ષ સુધી ગુરુદેવે આ વાત સમજાવી, જુદી જુદી રીતે સમજાવી, જુદા જુદા શાસ્ત્રોના આધારે સમજાવી કે પ્રભુ તું તો આમ દેખાય છે ને, રણકતા રૂપિયા જેવો, આમ કેમ તું એને જોતો નથી? બહુ સરસ વાત કરી છે અહીંયા કે અજ્ઞાની પરની રૂચિની આડે જ્ઞાનમાં પોતાનો જ્ઞાયક ભાવ જણાતો હોવા છતાં એનો તીરો ભાવ કરે છે. આપણે કહેવત છે ને, આંખળા કાન કરવા, આ આંખળા કાન જાણી જોઈને કરવામાં આવે ને ત્યારે કહેવામાં આવે છે. આ પણ એવું જ છે, એ પ્રમાદ જાણી જોઈને કરે છે, એ જાણે છે જાણનારને, છતાં જાણવો નથી એને જાણનારને. આડોડાઈ છે, ગુરુદેવ તેને આડોડાઈ કહે છે. અને આવી આડોડાઈ કરે તો આડા થવાય, આડા એટલે તિરિયંજ થવાય, વાંકા હોય, તિરિયંજ બધા આડા હોય, તિરિયંજ આડા હોય, એટલે ગુરુદેવ હંમેશા કહે છે કે આ બધી આડોડાઈ કરે છે ને તો તિરિયંજમાં જઈશ. જ્ઞાનમાં ખરેખર જે જણાતા નથી એવા રાગ આદિ પર જ્ઞેયોનો આવિર્ભાવ કરે છે, એને જાણવા તરફ રોકાઈ ગયો છે, અને જે જણાય છે ભગવાન આત્મા એના તરફ એને લક્ષ્ય કરવું નથી. આવી વાત છે પ્રભુ. હવે એના પછીના પાના ઉપર, પાના નંબર 34, પ્રવચન રત્નાકર ભાગ બીજો, પાના નંબર 34, કોમ્પ્યુટરમાં પેજ નંબર 46, એના ઉપર બીજો પેરેગ્રાફ. એટલે ત્રીજો પેરેગ્રાફ. ચલો કન્ટિન્યુશનમાં છે. ભગવાન આત્મા જ્ઞાયક જ્યોતિ ધ્રુવ વસ્તુ છે એ તો જાણન સ્વભાવે પરમ પારિણામિક ભાવે સ્વભાવ ભાવ રૂપે ત્રિકાળ છે. ત્રણેય કાળ એવો જ છે. રાગ સાથે દ્રવ્ય એકપણે થયું નથી. પણ જાણનાર જેમાં જણાય છે તે જ્ઞાન પર્યાય એ લંબાઈને અંદર જતી નથી. જાણનાર સદાય પોતે જણાઈ રહ્યો છે. જાણનાર પોતે જણાઈ રહ્યો છે. શું કહે છે? રાગ સાથે દ્રવ્ય એકપણે થયું નથી એ હંમેશા એ તો જ્ઞાયક 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 છે. ધ્રુવ વસ્તુ છે એ ધ્રુવ છે, એમાં પર્યાય અંદર ગઈ નથી. એટલે વાત કરે છે ગુરુદેવ કે પણ જાણનાર જેમાં જણાય છે તે જ્ઞાન પર્યાય લંબાઈને અંદર જતી નથી. જાણનાર સદાય પોતે જણાઈ રહ્યો છે એવી જ્ઞાનની પર્યાય થઈ રહી હોવા છતાં આ અંદર જાણનાર તે હું છું, અર્થાત આ જ્ઞાનની પર્યાયમાં જણાય છે તે હું છું એમ અંદરમાં ન જતા કર્મને રાગને વશ પડ્યો થકો બહારમાં જ જે રાગ જણાય છે તે હું છું એમ માને છે. બહારમાં પર વસ્તુ સાથે એ જોડાય છે એમાં એ પોતે પોતાપણું કરે છે, એમાં પોતે પોતાને જાણે છે કે હું આ છું. એટલે જણાય છે જાણવા વાળો જ્ઞાન કરવા વાળો એ હું એમ નહીં, પણ આ શરીર જે છે તો કે શરીરમાં હું છું, શરીર એ હું. આવી વાત છે. ગુરુદેવે એ વાત અહીંયા સ્પષ્ટ કરી દીધી કે જ્ઞાનની પર્યાયમાં એ જે જણાય છે તે હું છે અને એ જાણનારો જે જ્ઞાન કરનારો છે એ હું છું એમ એને દ્રષ્ટિમાં આવતું નથી. અને એમ જો દ્રષ્ટિમાં આવે તો એને પોતાનો ભગવાન આત્મા જણાયા વિના રહે નહીં. હવે પાના નંબર 48 ઉપર આપણે પહેલો પેરેગ્રાફ લઈએ. પુસ્તકમાં પાનું 36 પહેલો પેરેગ્રાફ. હું જ્ઞાયક છું, આ જાણનાર છે તે જ જણાય છે. જણાય છે તે જ્ઞાયક વસ્તુ છે એમ જ્ઞાન ન થતા જાણવાની પર્યાયમાં જે અચેતન રાગ જણાય છે તે હું એમ માને છે. આ બીજી બાજુની વાત કરી. પહેલા જાણવાની ને જાણનાર જે છે ને જે જાણે છે અને પછી એ જાણતા એ આત્માને જાણતા એને પછી શ્રદ્ધા થાય છે અને પછી એ ચારિત્રનો પુરુષાર્થ કરે છે અને સિદ્ધિ કરે છે એ વાત તો કરી. પણ એમ નથી કરતો એને શું થાય? તો કે આ હું જાણનાર છું એવી જે શ્રદ્ધા નથી કરતો, એ આ જણાય છે એ જણાય છે તે જ્ઞાયક વસ્તુ છે એમ જ્ઞાન ન થતા જાણવાની પર્યાયમાં જે અચેતન રાગ જણાય છે તે હું એમ માને છે. દયાદાન ભક્તિના વિકલ્પ છે એ જળ છે એ જ્ઞાનમાં એને ભાસતા એ હું છું એમ માનનારની વાત કરે છે, એમ માને છે જે. પણ એનાથી રહિત હું આત્મા છું એવું જ્ઞાન પ્રગટ કરતો નથી. અને એ આત્મજ્ઞાનના અભાવમાં એને આત્મજ્ઞાન થતું નથી એટલે એ નહીં જાણેલા આત્માને જાણ્યો નથી તો એને પછી શ્રદ્ધાન કેવું થશે? તો કે ગધેડાના શિંગડા સમાન એનું શ્રદ્ધાન હોય. જેમ માનો કે ગધેડાના શિંગડા, પણ ગધેડાને જ્યાં શિંગડા હોય જ નહીં ત્યાં સી રીતે મનાય? એમ ભગવાન આત્મા જાણવાની પર્યાયમાં જણાય તે હું છું એમ ન માનતા રાગ તે હું એમ માને છે એને આત્માનું જ્ઞાન નથી. હું દયા કરનારો ને હું દાન કરનારો ને હું ભક્તિ કરનારો ને હું પૂજા કરનારો ને બધો હું જે માનીને બેઠો છે એ તો એ વિકલ્પ છે. પોતે તો ભગવાન આત્મા જ્ઞાયક છે, એવા જ્ઞાયક ને જાણતો નથી તો એને આત્મા જણાતો નથી, જણાતો નથી તો પછી જાણ્યા વિના શ્રદ્ધા કોની કરે? એટલે એને એવી કોઈ શ્રદ્ધા પણ થતી નથી. શ્રદ્ધા નથી તો પછી આચરણ તો ક્યાંથી પછી થાય? પછી આચરણ પણ નથી. ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે પ્રભુ. ગુરુદેવ તો કહે છે ભાઈ બહારથી એમ કલ્પી લે કે દયા પાળો, વ્રત કરો ને આ કરો ને તે કરો, ભાઈ કોણ રાગનો કરતા થાય, કોણ કરે એ બધું, દયા પાળે કોણ ને વ્રત કરે કોણ, આત્મા શું કરી શકે? આત્મા એ બધાનો કરતા છે, આત્મા કાંઈ કરી શકતો નથી. માત્ર પોતે તો જ્ઞાયક 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 જ છે, બીજું કંઈ નથી. એ પોતે જ્ઞાન અવસ્થામાં તો માત્ર પોતે પોતાના સ્વરૂપને જાણનારો, પોતાનું જ્ઞાન કરનારો જ્ઞાયક જ છે, બીજું કંઈ નથી. સંસાર અવસ્થામાં પણ એ પરને જાણે છે, તે છતાં પોતે એ જાણનારો પોતે જ છે, એ બીજો કોઈ નથી. અને એ સંસાર અવસ્થામાં પણ એ એમ માને છે કે હું બધા કામ કરું છું, પણ એ કોઈ કામ કરતો નથી. પરના કામ એ ક્યાંથી કરે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું શું કરે? શરીર પૂતગળ એ શરીરના કાર્યો આત્મા ક્યાંથી કરે? એ આત્મા શરીરના કામોનો કરતા થતો જ નથી. આ હાથ મેં હલાવ્યો ને પગ મેં હલાવ્યો ને મેં એક્સરસાઇઝ કરી, એ બધા એના વિકલ્પ છે. એ વખતે એ અન્ય ભાવે એ પરિણમી રહ્યો છે. બાકી હાથ હલવા હોય તો હાલે ને ન હલવા હોય તો ન હાલે, પગ હલવા હોય તો હાલે, એક્સરસાઇઝ થવી હોય તો થાય ને તરે પડી જાય, એને પેરાલિસિસ થઈ જાય. હાથ ના હાલે ને પગ ના હાલે, ભાવ ગમે તેટલા કરે, હાથ હલાવવાના પગ હલાવવા, પણ કાંઈ થાય નહીં. એ શરીરની ક્રિયાનો કરતા આત્મા નથી. એ બીજા બધા વિભાવ ભાવ જે કરી રહ્યો છે એ વિભાવ ભાવ પણ આત્મામાં છે નહીં, એ કોઈનો કરતા નથી. પોતે પોતાના સ્વરૂપમાં જ્ઞાન કરવા વાળો એક ભગવાન આત્મા એ જ્ઞાયક છે, બીજો કંઈ નથી. કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે કે આત્મા કોઈનો કરતા નથી. એક તણકલાના બે ટુકડા કરવા માટે એ શક્તિમાન નથી, તો બીજું તો શું કરે? એ કોઈનો કરતા નથી. એટલે એવો રાગનો જ્યારે એ કરતા થઈને વર્તી રહ્યો છે ને કે હું દયા પાળનારો, હું વ્રત કરનારો, હું આમ કરનારો ને તેમ કરનારો, એના માટે ગુરુદેવ એમ કહ્યું કે ભાઈ એ રાગનો કરતા થાય, પણ એ ખરેખર રાગનો કરતા થઈ શકે છે? નથી થઈ શકતો. એ કરતાપણાની બુદ્ધિ એ તો મિથ્યાત્વ છે. જ્ઞાન સ્વભાવી ચૈતન્ય સૂર્ય ભગવાન અચેતન એવા રાગને કેવી રીતે કરે, અચેતન એવા રાગના કામ કેવી રીતે કરે, પરના કામ કેમ કરે? બહુ સરસ રીતે ગુરુદેવે સમજાવ્યું છે પ્રભુ. આગળ 49મા પાના ઉપર, એટલે કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 49 અને પ્રવચન રત્નાકર ભાગ બીજો પાનું 37, એના ઉપર બીજો પેરેગ્રાફ. આ જાણનારો જણાય છે કેવા આત્મજ્ઞાનના અભાવને લીધે, આ જાણનારો જ્ઞાયક તે જ હું છું એવું શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. આત્મજ્ઞાન નથી એટલે શ્રદ્ધા થતી નથી. આ જાણનારો જણાય છે એમ જો એને થઈ જાય, આ જાણનારો જણાય છે અને એમ એને જો અનુભૂતિ થાય ને આત્માનું જ્ઞાન થઈ જાય તો પછી શ્રદ્ધાન થાય. પણ જાણનારો જણાય છે એવું આત્મજ્ઞાન ન થવાને કારણે, એવા આત્મજ્ઞાનના અભાવને લીધે આ જાણનારો જ્ઞાયક તે જ હું છું એવી શ્રદ્ધા પણ થતી નથી, એને સંકિત થતું નથી. રાગમાં એકત્વ બુદ્ધિને લીધે, રાગ સાથે એકપણું કરીને એ રાગી થાય છે, દ્વેષ સાથે એકપણું કરીને દ્વેષી થાય છે. એટલે એવી એકત્વ બુદ્ધિ, પર સાથે એકત્વ બુદ્ધિને લીધે એ નહીં જાણેલા ભગવાન નાયક સ્વરૂપ આત્માનું એને શ્રદ્ધાન સંકિત થતું નથી. પર સાથે એકત્વ બુદ્ધિ કરવામાં રોકાઈ રહ્યો છે, એટલે એ આત્માને જાણતો નથી, અને એવા આત્માને નથી જાણ્યો એટલે એવા નાયક સ્વરૂપ આત્માનું એને શ્રદ્ધાન થતું નથી, શંકિત થતું નથી. ત્યારે પછી સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિસંગ ઠરવામાં એને અસમર્થપણું છે, એટલે પછી એ ભેદ જ્ઞાન દ્વારા એ રાગ અને આત્માને જુદા કેવી રીતે પાડે? જ્યારે એ આત્માને જાણતો નથી, આત્માની શ્રદ્ધા નથી, તો પછી રાગથી એ જુદો કેવી રીતે પડે? એને તો પછી શંકા જ રહે, એ નિસંગ પણ થતો નથી અને રાગ અને આત્માને જુદા પણ પાડી શકતો નથી. રાગથી ભિન્ન એવું આત્મજ્ઞાન અને શ્રદ્ધા ન થયું, તેથી જેમાં ઠરવું છે એ જણાયો નહીં. તેથી રાગથી ભિન્ન પડી ને આત્મામાં ઠરવાનું અસમર્થપણું હોવાથી એ રાગમાં ઠરશે, આત્મામાં તો નહીં ઠરે. રાગને ભિન્ન કરી અને પોતાના સ્વરૂપની ઉપપત્તિ થઈ હોય તો એ પોતાના સ્વરૂપમાં ઠરે ને, પણ અહીંયા તો એ તો થયું નહીં, એટલે આત્મામાં ઠરવાનું એનું સમર્થપણું નથી, એટલે એ આત્મામાં નહીં ઠરે, એ રાગમાં રહેશે, રાગમાં જ ઠરશે. મિથ્યાદ્રષ્ટિ ગમે તેટલા શુભ અશુભ ભાવરૂપ ક્રિયાકાંડ કરે, ગમે તેટલા શુભ ભાવ રૂપ ક્રિયાકાંડ કરે, શુભ ભાવને ધર્મ સમજીને ગમે તે પ્રકારે શુભ ભાવ કરે, ક્રિયાઓ કરે, અરે મુનિપણું ધારણ કરે, દીક્ષા લે અને વ્રત નિયમ પાળે, તો પણ એ રાગમાં ઠરશે. કેમ કે સમ્યક દ્રષ્ટિ નથી, મિથ્યાદ્રષ્ટિ છે. એટલે મિથ્યાદ્રષ્ટિ ગમે તેવા ભાવ શુભ કરે, પણ એ શુભ ભાવ જે છે તે રાગ છે, એ શુદ્ધ ભાવ નથી, એ આત્માને જાણતો નથી, આત્માનું શ્રદ્ધાન નથી, એટલે આત્માના શ્રદ્ધાન વિના એ બધી રાગની રમતોમાં એ રમે છે, એ બધી રાગની રમતમાં રમી રહ્યો છે. એ શુભ ભાવમાં જે ભાવથી બંધ પડે એ ભાવથી મુક્તિ ક્યાંથી થાય? બહુ સહેલી સાદી વાત છે, ગુરુદેવે તો ખૂબ સરસ સમજાવી દીધું છે. પ્રભુ જે ભાવ બંધાવવાનો ભાવ છે, શુભ ભાવ છે, જેનાથી બંધાવાશે, પુણ્યનો બંધ પડે, હવે એ ભાવે મુક્તિ ક્યાંથી થાય? આટલી સહેલી સીધી વાત કેમ સમજમાં લોકોને આવતી નથી? ગુરુદેવે વારંવાર એ વાતને સમજાવી છે. હવે એના પછી ના પાના ઉપર, એટલે પાના નંબર 38 ઉપર, કોમ્પ્યુટરમાં પેજ નંબર 50 ઉપરથી, આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન છે એનું જેને જ્ઞાન જ થતું નથી, તેને શ્રદ્ધા પણ થતી નથી, અને શ્રદ્ધા વિના ભિન્ન પડીને નિસંગપણે સ્વરૂપમાં ઠરવારૂપ આત્માનું આચરણ થતું નથી. અનુભૂતિનો પુરુષાર્થ કરે તો અનુભૂતિ થાય ને. અનુભૂતિનો પુરુષાર્થનો માર્ગ બતાવ્યો, રસ્તો બતાવ્યો કે આ રીતે અનુભૂતિ કરવી, પણ પ્રમાદ પ્રમાદ પ્રમાદમાં એ રહ્યો છે, પરમા લક્ષ્ય કરીને રહ્યો છે, પરમા જ રૂચિ છે, એને અનુભૂતિ ક્યાંથી થાય? હવે અનુભૂતિ સ્વરૂપ ભગવાન છે, અતિન્દ્રિયપણે ભગવાન રહ્યો છે, ભગવાન આત્માનો અનુભવ અતિન્દ્રિયપણે થાય. અલિંગ્રહણના બોલમાં પણ એ વાત આવે છે ને કે અનુભૂતિ એટલે આત્મા જણાય કેવી રીતે, આત્મા કેવી રીતે જણાય? એ કોઈ લિંગ એટલે ઇન્દ્રિયો દ્વારા એ જણાય એવો નથી, ઇન્દ્રિયો દ્વારા એ જણાય એવો નથી. અલિંગ્રહણ એ અતિન્દ્રિયપણે જણાય એવો ભગવાન આત્મા છે. એ અનુભવનો વિષય છે, એને એને ઇન્દ્રિયો દ્વારા જાણવો છે, હવે ક્યાંથી એ બનશે? અમૂર્તિક છે, અમૂર્તિકને એને ઇન્દ્રિયો દ્વારા જાણવો છે તો કેવી રીતે શક્ય થાય? અનુભૂતિ સ્વરૂપ છે એને અનુભવમાં જ એ જાણી શકાય, અનુભવી શકાય એવો છે. એટલે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન છે એનું જેને જ્ઞાન જ થતું નથી, તેને શ્રદ્ધા પણ થતી નથી. જ્ઞાન નથી પછી શ્રદ્ધાની તો ક્યાં વાત રહી? અને શ્રદ્ધા વિના એ પછી એ પોતે રાગથી ભિન્ન કેવી રીતે પડે? પર દ્રવ્યથી જુદો કેવી રીતે પડે? પર ભાવોથી એ જુદો કેવી રીતે પડે? પર ભાવ એટલે કેવા ભાવ? પર વસ્તુ છે એના ભાવ, અને પર વસ્તુના લક્ષ્ય થતા ભાવ, એ બધા પર છે. એવા બધા પરથી એ જુદો કેવી રીતે પડશે? એની શ્રદ્ધા જ સાચી નથી, ને શ્રદ્ધા સાચી થાય ક્યાંથી? સમ્યક શ્રદ્ધા તો સમ્યક જ્ઞાન થાય તો થાય. એટલે સમ્યક જ્ઞાન વિના, સમ્યક શ્રદ્ધા વિના એ પોતે ભિન્ન પડતો નથી. એટલે એ શંકાના વાદળોમાં જ રહ્યો છે, અને શંકા પણ પછી સ્વરૂપમાં ઠરવારૂપ આત્માનું આચરણ થતું નથી. એ કહે કે અમે આત્મામાં જઈએ પણ ક્યાંથી થાય? તો શંકામાં રહ્યો છે, નિશંક થયો જ નથી. ગુરુદેવ કહે છે, કરે રે, આવું મનુષ્યપણું મળ્યું એમાં સત્યને સાંભળ્યું નહીં, સત્યની ઓળખાણ કરી નહીં, તો એ સત્યમાં ઠરશે કેદી? ગુરુદેવ શું કહે છે કે ભાઈ, તે સત્યને સાંભળ્યું નહીં, સત્યની ઓળખાણ કરી નહીં, સત્યને જાણ્યું નહીં, તો તું સત્યમાં ઠરીશ ક્યારે? આ સત્ય શું છે? આ ભગવાન આત્મા સત્ય છે, પરમ સત્ય છે, એ જળહતની જ્યોતિ છે. અરે પ્રભુ, ગુરુદેવ કહે છે કે એ તો રાગમાં રહેશે. આમ આત્માનું આચરણ ઉદય નહીં પામવાથી તે આત્માને સાધતો નથી. રાગનું આચરણ કરે એટલે, રાગનું આચરણ કરે એટલે શુક્લ લેસ્યાના પરિણામ પડે, નવમી ગ્રહિક જાય એટલે શુભ ભાવને લીધે થઈને એને શુક્લ લેસ્યા હોય. શુક્લ ધ્યાન નહીં, હા, શુક્લ ધ્યાન જુદી વસ્તુ છે. શુક્લ લેસા વડે દેવલોકમાં જાય પણ આત્માને સાધે નહીં, અને આમ સાધ્ય આત્માની સિદ્ધિની એને અનુપત્તિ છે. એટલે આત્માની સિદ્ધિ એને નથી. સાધ્ય જે ધ્યેય સિદ્ધપદ અર્થાંત પૂર્ણ પવિત્ર મોક્ષ દશા, એની અન્યતા એટલે આ સિવાય, આત્માના જ્ઞાન શ્રદ્ધાના આચરણ સિવાય બીજી રીતે પ્રાપ્તિ નથી. અહીં સાધ્ય મોક્ષની પર્યાયને ધ્યેય કહ્યું, એ તો ભવિષ્યમાં પ્રગટ કરવાની અપેક્ષાએ છે. વર્તમાન સાધનરૂપ પર્યાયનું આશ્રયરૂપ ધ્યેય તો ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ભાવ જ છે. બીજાનું, અન્ય દ્રવ્યનું કરવું ન કરવું એ આત્માના અધિકારની વાત નથી. આ તો પોતે કાં તો ઊંધાઈ કરે અથવા સવળાઈ કરે એટલી વાત છે. સ્પષ્ટ વાત કરી ગુરુદેવે કે ભાઈ, તારે ઊંધાઈ કરવી તો ઊંધાઈ કર, પ્રમાદમાં રહેવું તો પ્રમાદમાં રહે, પરના લક્ષ્ય રહેવું તો પરમા લક્ષ્ય રહે, અને જો તારે સવળાઈ કરવી હોય, તારે સીધી વાતને ગ્રહણ કરવી હોય, સત્યનો સ્વીકાર કરવો હોય અને સાચો પુરુષાર્થ કરવો હોય તો તું કરી શકે એમ છો. આ માર્ગ છે. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ગાથા 17 અને 18 આપણે કરી. ભાવાર્થમાં કોઈ વાત કે ખાસ વિશેષ હશે તો આવતી વખતે જરા એનું પુનરાવર્તન કરી અને પછી આપણે આગળ 20મો શ્લોક લઈશું. તો પછી આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. Yeah.